21st February. આપણે છ ડાળાના આધારે જીવ ચાર ગતિમાં કેવા દુઃખોનું કેવા દુઃખો ભોગવે છે એ આપણે ફર્સ્ટ ડાળમાં જોયું. સેકન્ડ ડાળમાં આપણે શું જોયું? વેરી ગુડ, એ દુઃખોનું કારણ શું છે એ જોયું. તો કયા ત્રણ કારણ કીધા દુઃખો માટે? મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર. વેરી ગુડ. એ મિથ્યા દર્શન, જ્ઞાન, ચારિત્રને કયા બે પોર્શનમાં બાયફર્કેટ કર્યા હતા? ગ્રહિત અને અગ્રહિત. અગ્રહિત મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર તો એવા છે જે અનાદિથી ચાલુ છે, અને ગ્રહિત કેવા છે કે આ ભાવમાં નવા ગ્રહણ કરેલા હોય. એમાં અગ્રહિતની અંદર આપણે વધારે ડિટેલમાં શું જોયું? હા, સાત તત્વની વિપરીત માન્યતાઓ આપણે જોઈ, અને ગ્રહિત જે નવું ગ્રહણ કરેલું છે એમાં શું જોયું? વેરી ગુડ. કુદેવ, કુશાસ્ત્ર અને કુધર્મ. કુદેવ, કુગુરુ અને કુધર્મ. કુશાસ્ત્ર અજ્ઞાનમાં લીધું છે, ઓકે, બરાબર, એ આપણે જોઈ લીધું છે. હવે થર્ડ ઢાલનો ટોપિક શું છે આપણો? હા, વેરી ગુડ, કે હવે આટલી આપણે મિસ્ટેક્સ કરી છે તો હવે એનાથી પાછા વળવાનો ઉપાય શું છે? રાઈટ, તો એ પાછા વળવાના ઉપાયમાં શેની વાત કરશે? હા, વેરી ગુડ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્રની વાત કરશે. ઓકે, તો આ તો આપણું એકદમ હાઈ લેવલ ઓવરવ્યુ થઈ ગયું. આપણે હવે થર્ડ ડાલનો આખો ટોપિક શું છે પહેલા ક્વિકલી જોઈ લઈએ, અને પછી આપણે વી વિલ કમ ઓન ટુ અવર ટોપિક. રાઈટ, એટલે થર્ડ ડાલમાં સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્રની વાત આવશે, બરાબર. એમાં પણ મેઇન ફોકસ આખું સમ્યક દર્શન ઉપર જ છે. પછી સમ્યક જ્ઞાનનું વર્ણન ફોર્થ ડાલમાં આવશે. અત્યારે આપણે ત્રીજી ડાળ ભણીએ છીએ. આ કોઈને બુક્સ જોઈતી હતી પાછળ. આપણે અત્યારના છ ડાળા, છ ચેપ્ટર્સ છે, એમાંથી ત્રીજી ડાળ આપણે ભણીએ છીએ. તો એમાં સમ્યક દર્શનનું વર્ણન છે. આગળ સમ્યક જ્ઞાનનું વર્ણન ચોથી ડાળમાં આવશે, અને સમ્યક ચારિત્રનું વર્ણન ફોર્થના સેકન્ડ હાફ, ફિફ્થ અને સિક્સ્થ, એવી રીતના બધું આવશે. ઓકે, હવે સમ્યક દર્શનની અંદર સૌથી પહેલા શું કહે છે કે આ સમ્યક દર્શન છે એ મોક્ષ માર્ગની શરૂઆત છે. રાઈટ, એટલે મોક્ષ માર્ગને વચમાં પિક્ચરમાં લાવશે. પછી શું કહે છે કે મોક્ષ માર્ગ કેટલા રીતે વર્ણવેલો છે? મોક્ષ માર્ગ બે રીતે વર્ણવવામાં આવે છે. એક છે નિશ્ચય મોક્ષ માર્ગ અને એક છે વ્યવહાર મોક્ષ માર્ગ. નિશ્ચય અને વ્યવહાર બે રીતે મોક્ષ માર્ગ નથી, બે રીતે ખાલી વર્ણન કરવામાં આવે છે કે જેવો મોક્ષ માર્ગ એકચ્યુઅલી છે એવો એઝ ઇટ ઇઝ મેન્શન કરવો એને તો કહેવાય નિશ્ચય મોક્ષ માર્ગ, એઝ ઇટ ઇઝ, બરાબર. અને જેવો એકચ્યુઅલી તો નથી, જેવો મોક્ષ માર્ગ એકચ્યુઅલી તો નથી, પણ જ્યારે નિશ્ચય મોક્ષ માર્ગ કોઈ જીવ ફોલો કરે છે તો એને સાઈડ બાય સાઈડ સાઇમલ્ટેનિયસલી કેવી કેવી વસ્તુઓ હોય છે એ બધું વ્યવહાર મોક્ષ માર્ગની અંદર વર્ણન કરશે, બરાબર છે. ઓકે, હવે આપણે આજે જોશું કે આ નિશ્ચય મોક્ષ માર્ગ જે છે એ સાત તત્વ એની અભેદ શ્રદ્ધા. હવે આ શું છે આપણે થોડું જોશું વધારે ડિટેલમાં. અને અહીંયા શું આવશે? સૌથી ફર્સ્ટ ટોપિક કે સાત તત્વની ભેદ શ્રદ્ધા, એ આપણે થોડું વધારે ડિટેલમાં જોશું, બરાબર. હવે એ સાત તત્વોની ડિટેલ જે ભેદરૂપ શ્રદ્ધા છે તેમાં સાતે તત્વો આવશે ને, જીવ, અજીવ, આશ્રવ, બંધ, એક્સેટ્રા. તો એમાં પછી એક એકનું ડિટેલમાં વર્ણન કરશે. તો જીવમાં ત્રણ ટાઈપના જીવનું વર્ણન કરશે. કયા ત્રણ ટાઈપના? હા, બહુ સરસ. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. અંતરાત્માની અંદર પણ ત્રણ ટાઈપ આવશે. કઈ? ઉત્તમ, મધ્યમ અને જગન્ય અંતરાત્મા. એટલે જીવનું આખું ડિટેલ બાયફર્કેશન કરીને સમજાવશે. પછી અજીવ સમજાવશે, પછી આશ્રવ, બંધ, એવી રીતના બધું સમજાવશે, એક 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 લઈને. એમાં ઓલું નાવનું એક્ઝામ્પલ પણ આપશે કે એક નાવમાં જ્યારે હોલ પડી જાય છે તો બધું પાણી અંદર આવી જાય, એનો મતલબ કે આશ્રવ છે. અગર જો એ પાણી અંદર આવી જાય તો પછી નાવમાં ભરાશે, એનો મતલબ બંધ છે. પછી આપણે એ પાણી આવતું પહેલા બંધ કરીએ, એ હોલને બંધ કરીએ, એ સંવર છે. અંદર ભરેલું પાણી કાઢી નાખીએ, એ નિર્જરા છે. અને નાવ પાણીથી ફ્રી થઈ જાય, એ મોક્ષ છે. બરાબર, એમ આખું બહુ ડિટેલમાં વર્ણન પણ આવશે. અચ્છા, એના પછી શું વર્ણન કરશે? કે આ તો બધા સાત તત્વની વાત થઈ ગઈ. હવે એમાં જે સમ્યક દ્રષ્ટિ હોય, અહીંયા વાત શું ચાલે છે કે કોઈ જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કરે તો એ મોક્ષ માર્ગમાં ફર્સ્ટ એન્ટર થાય છે. એ મોક્ષ માર્ગમાં એ જીવ એન્ટર થઈ જાય પછી એને કયા કયા ગુણો હોય છે? તો આઠ પ્રકારના ગુણોનું વાત આવશે. સમ્યક દ્રષ્ટિના આઠ અંગ, નામ સાંભળ્યું હશે ને, તો એ આઠ અંગની વાત આવશે. હવે અહીંયા લખવાની જગા નથી. એ આઠ અંગની વાત આવશે. પછી સમ્યક દ્રષ્ટિને કયા 25 દોષ નથી હોતા એની વાત આવશે. એ બધું આખું ડિટેલમાં, સમ્યક દર્શનનું ડિટેલ બાયફર્કેશન આ થર્ડ ડાલમાં આવશે. આટલું ક્લિયર છે? એક આઉટલાઈન સમજાઈ ગઈ આપણે થર્ડ ડાલનો ટોપિક શું છે? સમજાઈ ગઈ? ઓકે, ચાલો હવે આગળ જઈએ. ઓકે, તો હવે સૌથી ફર્સ્ટ ગાથામાં શું કીધું? આપણી ફર્સ્ટ ને સેકન્ડ ગાથા થઈ ગઈ છે ઓલરેડી, વી આર જસ્ટ રિવાઇઝિંગ. તો વી આર ઓન પેજ નંબર 55, મારી બુકમાં 55 છે, હિન્દીમાં જરાક આગળ પાછળ કદાચ હશે. થર્ડ ડાલની ફર્સ્ટ ગાથા મળી ગયું બધાને? ઓકે, જો આમાં શું કહે છે, આમાં શરૂઆત કરે છે. થર્ડ ડાલની હજી શરૂઆત કરે છે ને, ફર્સ્ટ ગાથા છે. તો પહેલા તો જીવને કેવું કેવું દુઃખ છે એ સમજાવીને આવ્યા છે, અને દુઃખ શેને કારણે છે એ પણ સમજાવીને આવ્યા છે. એટલે અહીંયા સૌથી પહેલા તો સુખ કોને કહેવાય એનાથી શરૂઆત કરે છે. રાઈટ, તો શું કહે છે કે આત્માનું હિત છે સુખ, આત્મ કો હિત સુખ. એ સુખ કેવું હોય? સો સુખ આકુલતા બિન કહીએ, કે એવી આત્માની અવસ્થા કે જ્યાં અંદરથી આપણને જીવને આકુરતા ન હોય. આકુરતા એટલે કે કોઈ પણ એક્ઝામ્પલ જેવી રીતના આપીએ કે સપોઝ આપણને ક્યાંય કોઈ પેન થાય છે, બરાબર, પગમાં કંઈક વાગી ગયું ને આપણને પેન થાય છે, તો એ જ્યારે આપણને વાગી ગયું ને એનું જે દુઃખ અંદરથી થાય છે, તો એ દુઃખ થતી વખતે અંદરથી ઈગરનેસ જીવને છે કે નહીં, કે આ મને ક્યારે મટી જાય, જલ્દી દૂર થાય. આ તો એક અનિષ્ટ વસ્તુ છે જે જીવને મળી ને એને જલ્દી દૂર કરવી છે. અથવા તો કોઈ ઈષ્ટ વસ્તુ હોય, જેવે સપોઝ મારી, મેં નવી કાર લીધી અને એ નવી કાર મારી ક્યારેય ખરાબ ન થાય, એમાં ક્યારેય કાંઈ ડેન્ટ ન પડે, ક્યારેય એનો એક્સિડન્ટ ન થાય, એવી જીવને અંદરથી જે એન્ઝાયટી હોય છે એને આકુરતા કહેવાય છે. તો કોન્સ્ટન્ટ જીવને જેણે એ જીવ આપણે જે જે વસ્તુને પોતાની માની છે એના વિશે તો જીવને કોન્સ્ટન્ટ એન્ઝાયટી હોય જ છે ને, કાં તો અનિષ્ટને દૂર કરવામાં અથવા ઈષ્ટને પાસે રાખવામાં. તો એ કોન્સ્ટન્ટ એન્ઝાયટી છે, એ જ આકુરતા છે. બરાબર, પણ એક મોક્ષ અવસ્થા એવી છે કે ત્યાં એ ભગવાનને હવે કોઈ પણ વસ્તુમાં આકુરતા નથી. એ પોતાના આત્મામાં એટલા શાંત થઈને બેઠા છે, હવે એમને કોઈ પણ વસ્તુ પ્રત્યે અટેચમેન્ટ નથી, કે એમને કોઈ પણ વસ્તુ બદલવાની ઈચ્છા નથી. એટલે નિરાકુળ અવસ્થા છે. તો એવી નિરાકુળ અવસ્થામાં જ સુખ છે એ બતાવે છે. સેકન્ડ લાઈન, આકુલતા શિવ માહિન તાતે, શિવ એટલે કે મોક્ષમાં આવી આકુરતા નથી, માટે શિવ મગ લાગ્યો જઈએ, માટે દરેક જીવે મોક્ષ માર્ગ પર લાગવું જોઈએ. બરાબર. થર્ડ લાઈન, હવે મોક્ષ માર્ગ કેવો છે કે સમ્યક દર્શન જ્ઞાન અને ચરણ એવો શિવ મગ છે. સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર રૂપ મોક્ષ માર્ગ છે. સો મગ દ્વિવિધ વિચારો, એ માર્ગ બે રીતે વર્ણન કરવામાં આવ્યો છે. કઈ બે રીતે? કે જો સત્યાર્થ રૂપ સો નિશ્ચય, જે સાચો છે તો નિશ્ચય છે, અને કારણ સો વ્યવહારો, કે જે સાચું તો નથી પણ સાચું મોક્ષ માર્ગ કોઈ જીવ એના ઉપર ચાલતો હોય ત્યારે એના નિમિત્ત કારણ રૂપે જે બાકીની વસ્તુઓને મોક્ષ માર્ગ કહેવામાં આવે છે એને વ્યવહાર કહેવાય છે. જેવી રીતે કે સપોઝ કોઈ છોકરાને ડોક્ટર બનવું હોય તો શું કરવું પડે? એને નાનો છોકરો છે હજી, તો એને ડોક્ટર બનવું તો શું કરવું પડે? કે ભાઈ પહેલાં તો સ્કૂલમાં જઈને ભણે, પછી આગળ આગળ એક્સેલ કરતો જાય, પછી 11th 12th જાય, પછી મેડિસિન લે, પછી ડોક્ટર થાય, રાઈટ? હવે એને યુનિફોર્મ પહેરવો કમ્પલસરી છે કે નહીં? કેમ છે? કે એ યુનિફોર્મ પહેરવાથી ડોક્ટર થવાનો છે? નથી થતો ને. પણ એ સ્કૂલમાં ભણવા જાય છે તો અમુક ડિસિપ્લિન્સ પણ કમ્પલસરી છે, અને એ ડિસિપ્લિન ધો ઇટ ઇઝ નોટ હેલ્પફુલ ટુ બીકમ ડોક્ટર, પણ જે ડોક્ટર બને છે એને આવી ડિસિપ્લિન જોવામાં આવે છે. એટલે ધોઝ થિંગ્સ આર ઓલ્સો કોલ્ડ વ્યવહારથી ડોક્ટર બનવાનું કારણ, સમજાય છે? એટલે દેટ ઇઝ કોલ્ડ વ્યવહાર, જે એકચ્યુઅલી તો રસ્તો નથી પણ ઓલો જે એકચ્યુઅલ રસ્તો જે ફોલો કરે છે એને સાઈડ બાય સાઈડ આવું જોવામાં આવે છે, એટલે એને વ્યવહાર કહેવામાં આવે છે. એવી જ રીતે જે મોક્ષ માર્ગ પર ચાલે છે તો એને આપણે જે ઉપવાસ કરીએ છીએ અથવા તો પૂજા ભક્તિ કરીએ છીએ એ કમ્પલસરી છે? કમ્પલસરી નથી, પણ જે જે મોક્ષ માર્ગ પર ચાલે છે એને આ બધું જોવામાં આવે જ છે, એટલે એને વ્યવહાર મોક્ષ માર્ગ કીધો છે, બરાબર. હવે આપણે ભાવાર્થમાં ઘણી બધી વસ્તુ જોઈ લીધી હતી, ફરીથી જરાક એક ક્વિકલી જોઈ લઈએ છે. સૌથી પહેલા કીધું હતું ભાવાર્થમાં કે આ નિશ્ચય અને વ્યવહાર જે બે અલગ વસ્તુ છે એ એકચ્યુઅલી બે અલગ વસ્તુ નથી, ખાલી કહેવાની પદ્ધતિ છે, ખાલી એક કથન પદ્ધતિ છે. એટલે કોઈને વ્યવહાર પહેલા થઈ જાય અને પછી નિશ્ચય થાય એવું પોસિબલ નથી, બે સાયમલ્ટેનિયસલી જ થાય છે, રાઈટ? ધેટ ઇઝ ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ કે એ આપણે વાત થઈ ગઈ સેકન્ડ પોઈન્ટ કે જે જે પર્સન નિશ્ચય પર ચાલતું હોય છે એને સહચારી કે સાથે સાથે જે હોય એને વ્યવહાર કહેવામાં આવે છે. અને થર્ડ પોઈન્ટ કે આ નિશ્ચય અને વ્યવહાર કંઈ બે અલગ વસ્તુ નથી, ખાલી બે અલગ રીતે કહેવાની પદ્ધતિ છે. આ ત્રણેય વસ્તુ આપણે જોઈ લીધી. આમાં કોઈને કંઈ ક્વેશ્ચન છે? નહીં તો આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો ઇન ડિટેલ્સ ઓફ ભાવાર્થ અગેન, આપણે જોઈ લીધું છે એટલે. આ ક્લિયર છે બધાને? આગળ વધીએ. હવે એમાં નિશ્ચય મોક્ષ માર્ગનું વર્ણન સેકન્ડ ગાથામાં શરૂ કર્યું હતું, રાઈટ? આપણે સેકન્ડ ગાથામાં નિશ્ચય મોક્ષ માર્ગનું હાઈ લેવલ પર વર્ણન જોઈ લીધું. શું જોયું? જો હવે આપણે પેજ 58 પર છે, ગાથા નંબર 2, એમાં શું કહે છે કે પર દ્રવ્યન તે ભિન્ન આપ મેં રુચિ સમ્યક તો ભલા હે. પર દ્રવ્યોથી ભિન્ન પોતાના આત્મામાં રુચિ હોવી એનું નામ સમ્યક્ત્વ એટલે કે સમ્યક દર્શન છે. સેકન્ડ, આપ રૂપ કો જાન પનોસો સમ્યક જ્ઞાન કલા હે. પોતાના આત્માને જ જાણવું એ સમ્યક જ્ઞાન રૂપી કલા એટલે કે જ્ઞાન છે. થર્ડ, આપ રૂપ મે લીન રહે થિર સમ્યક ચારિત્ર સોઈ. પોતાના આત્મામાં સ્થિર લીન થવું તેને સમ્યક ચારિત્ર કહેવાય છે, બરાબર. અબ વ્યવહાર મોક્ષ મગ શૂન્ય હેતુ નિયત કોઈ. હવે આના પછી વ્યવહાર મોક્ષ માર્ગનું વર્ણન કરશે જે હેતુ નિયત કોઈ એટલે કે નિશ્ચયનો હેતુ છે એ આપણે અત્યારે થોડી વારમાં જોશું. આપણે અહીંયા થોડું પોઝ લઈએ, બહુ ફટાફટ ગાડી જાય છે ને. આ સેકન્ડ ગાથામાં શું કીધું એ જ્યાં સુધી સમજાશે નહીં ત્યાં સુધી આખી થર્ડ ડાલનો આખો મીનિંગ ઇઝ યુઝલેસ, બરાબર. આપણે બધા મંદિર શું કામ આવીએ છે? બોલો અંકલ, મંદિર શું કામ આવો છો? ભગવાન ના દર્શન કરો. વેરી ગુડ. ભગવાન ના દર્શન શું કામ કરીએ છીએ અભિષા? વેરી ગુડ. આપણે એમનાથી ઇન્સ્પિરેશન લઈને એમના જેવા થવું છે, બરાબર? ભગવાન જેવા થવું છે તો ભગવાન શું કરે છે? જેવો આત્મા છે ભગવાન તો એવા નેચરલ ફોર્મમાં બેઠા છે. બસ નીચે ભગવાનની પ્રતિમા જોઈએ ને મોટી, તો કોઈ અસ્ત્ર શસ્ત્ર લઈને ઊભા છે? કઈ તલવાર બલવાર છે એમની પાસે? કઈ નથી, બરાબર? અથવા તો કોઈ એકદમ બ્યુટિફુલ લેડી કે કોઈ છે એમની પાસે? કઈ નથી, બરાબર? મહાવીર ભગવાન, મહાવીર શું કામ કહેવાય છે? એવું તો એમણે શું પરાક્રમ કર્યું? એવું તો એમણે ન તો આખી આખા જીવનમાં કોઈ લડાઈ જ નથી કરી, બરાબર? કોઈની સાથે ઝઘડો જ નથી કર્યો, તો મહાવીર કેવી રીતના પ્રૂવ થયા? વેરી ગુડ. પોતાના અંદરના જે વિકારો છે એને હરાવીને પોતે મહાવીર થયા છે. હવે આપણી જ લાઈફમાં જોઈ લો, આપણે કોઈ પણ બિઝનેસમાં સક્સેસફુલ થવું હોય ને તો ઇટ ઇઝ નોટ ડિફિકલ્ટ. ઘણા લોકો એવા જોવા મળે છે જે આમ સાવ અભણ હોય, એક ચોપડી ભણેલા ન હોય, પણ તો પણ આજે કરોડપતિ ને અબજોપતિ છે ને. ગુરુદેવના પ્રવચનમાં તો બહુ એક્ઝામ્પલ આવે એવા, કે એવા લોકો છે જે સાઇન પણ ન કરી શકે ચેક ઉપર, પણ એની પાસે કરોડો રૂપિયા છે. એટલે પૈસા કમાવા અઘરા છે? પુણ્યના ઉદયથી છે, જરાય અઘરા નથી. પણ પોતાના અંદરના જે વિકારો છે એના ઉપર પ્રભુત્વ મેળવવું બહુ જ અઘરું છે. આજે આપણે કોઈ પણને કહીએ કે ભાઈ તમારે 5 દિવસ સુધી જરાય ગુસ્સો નથી કરવાનો, એવું કહેતા જ તરત ગુસ્સો આવે છે. એટલે 5 મિનિટ પણ શાંતિથી રહેવાતું નથી. કેમ નથી રહેવાતું? કેમ કે આ પોતાના અંદરના વિકારો છે એનાથી લડવું બહુ અઘરું છે, બરાબર? આ આપણા જે મુનિરાજ જે છે અથવા તો જે મહાન જીવો છે, મહાન કેમ છે? કેમ કે સૌથી પહેલા તો પોતાની જે મિથ્યા માન્યતાઓ છે એ મિથ્યા માન્યતાઓ એમણે દૂર કરી છે. પછી પોતાની અંદરના જે આ વિકારી ભાવો છે, રાગ છે, દ્વેષ છે, કોઈના ઉપર આ માન છે, એ બધા ઉપર એમણે જીત મેળવી છે, એટલે એ મહાન છે. આપણા માટે ઇન્સ્પિરેશનલ શું છે? કે આપણે આવું કેવી રીતના કરી શકીએ. તો હવે એના માટે આપણી અંદરમાં શું દોષ છે એ તો જાણવા પડશે કે નહીં, બરાબર ને? તો એ આપણે સેકન્ડ ઢાળમાં જાણ્યું. આ 7 તત્વનો જે ટોપિક છે ને એ જૈન ધર્મનો સૌથી મહત્વનો ટોપિક છે. એમાં શું કહે છે કે જીવ પોતાની મિથ્યા માન્યતાઓને જ કારણે મોહ રાગ દ્વેષ આદિ પરિણામ કરે છે. આજે હું મારી જાતને આ શરીર જ માન્યા કરું તો આત્માની સત્તા તો એકદમ અદ્રશ્ય જ થઈ ગઈ ને, સમજાય છે? હવે જ્યારે હું મારી જાતને આત્મા માની લઉં તો મારું આખું ફોકસ જે અત્યારના શરીરના બેટરમેન્ટ માટે છે એ ત્યાંથી હટીને આત્માના બેટરમેન્ટમાં લાગશે કે નહીં? શ્રીમદજી હતા ને, શ્રીમદ રાજચંદ્ર, તો આમ શરીરે બહુ પતલા ને એવા હતા. તો કોઈએ એમને પૂછ્યું કે તમે કેમ આટલા આમ પતલા છો, ધ્યાન કેમ નથી રાખતા એમ? તો એટલે એ કહે કે મારું ધ્યાન આત્મામાં છે, એટલે મારા આત્માનો બગીચો તો ફૂલે ફલે છે અને આ બહારનો બગીચો કર્માય છે. સમજાય છે કહેવાનો મતલબ? કે જ્યારે જીવ પોતાના આત્મા ઉપર આખું ફોકસ રાખે તો અંદરના વિકારો ઓટોમેટિકલી દૂર થાય છે. હવે એક આપણે એકાદ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈએ કે આપણી અંદર વિકાર શું છે એવા. બોલો, કઈ ખબર છે મલયભાઈ શું છે એવા દોષ? આપણા દોષ શું છે? દૂર કરવા છે તો ખબર તો હોવા જોઈએ ને. ઓકે, રાગ દ્વેષ ક્રોધ માન માયા લો, બરાબર? તો એ શું કામ થાય છે? કશાય ભાવતો. બરાબર, હવે આર્યન લેટ આવ્યો ક્લાસમાં, મને એના પર બહુ ગુસ્સો આવી ગયો. તો મને ગુસ્સો શું કામ આવ્યો? હા, મને એના ઉપર રાગ છે અને મને એવી ઈચ્છા હોય કે ભાઈ તું ટાઈમ પર આવી જા, પણ ન આવે, આપણા પ્રમાણે ન ચાલે, તો આપણને ગુસ્સો આવે છે. બરાબર કે નહીં? તો આમાં કેટલી બધી વસ્તુ છે ને, બાયફર્કેટ કરીએ. સૌથી પહેલા તો મારો એના ઉપર રાગ હોવો. બરાબર, તો એક વસ્તુ તો છે રાગ. પછી શું છે? રાગ હોવાથી મારી એવી કઈ એક્સપેક્ટેશન છે કે ભાઈ આ પર્સન આમ કરે, એટલે એક્સપેક્ટેશન તો છે, ઈચ્છા. બરાબર, હવે આ રાગ શું કામ છે? એ રાગની બેકગ્રાઉન્ડમાં, રાગની પાછળ એક આપણી માન્યતા છે. માન્યતા શું છે? કે આ મારો ફ્રેન્ડ છે, સમજાય છે, અથવા આ મારો ભાઈ છે, અથવા આ મારો એક્સ વાય ઝેડ છે, સમજાય છે. આ માન્યતાનું જ નામ મોહ છે અથવા તો મિથ્યાત્વ છે. સમજાય છે? કોઈની પણ પ્રત્યે આપણને રાગ કે દ્વેષ હોય તો એની પાછળ બેકગ્રાઉન્ડમાં કંઈક આપણી માન્યતા છે. એ માન્યતા છે ને, એ સૌથી મેઇન રૂટ કોઝ છે. બધી જ ભૂલોનું જળ આપણી માન્યતાઓ છે. કે આપણે કોઈના ઉપર ગુસ્સો, રાગ, દ્વેષ આદિ શું કામ કરીએ છીએ? કેમ કે આપણી એના પ્રત્યેની કંઈક માન્યતા છે. સપોઝ આપણને ગમતો હોય તો રાખવાની ઈચ્છા હોય, અથવા કોઈ વસ્તુ ન ગમતી હોય તો એને દૂર કરવાની ઈચ્છા હોય. તો ઓલવેઝ માન્યતા, રાગ અને ઈચ્છા, આ ફ્લોમાં વસ્તુ ફ્લો થાય છે. બરાબર, હવે પ્રોબ્લેમ ક્યાં છે ખબર છે? કે આપણને આ બે તો ડાયરેક્ટલી અપેરેન્ટલી જણાઈ જાય છે કે મને કોઈના ઉપર ગુસ્સો આવે તો મને ખબર પડી જાય છે કે ગુસ્સો આવે છે, રાઈટ? અથવા મને કોઈના ઉપર માન ભાવ થાય, ઈગો થાય, તો પણ મને ખબર પડી જાય છે. હવે પ્રોબ્લેમ એ છે કે આ વસ્તુ નંબર વન ડાયરેક્ટલી જણાતી નથી દરેક સેકન્ડે. એ અંડરલાઈંગ બિલીફ છે. જેવી રીતના કે સપોઝ કોઈ મમ્મી હોય અને છોકરો ભણતો ન હોય તો એના પર બહુ ગુસ્સો કરે કે નીકળી જા ઘરમાંથી, નાલાયક, સાવ નકામો. બરાબર, એવો ગુસ્સો કરે, પણ તો પણ અંદર બેકગ્રાઉન્ડ માન્યતા શું છે? કે ના, આ ડાયો છે, છોકરો સારો છે, પણ આટલું મારું કામ નથી કરતો, અને જો હું એને ગુસ્સો કરીશ તો કદાચ બરાબર થઈ જાય. આટલી બધી માન્યતાઓ છે બેકગ્રાઉન્ડમાં, સમજાય છે? હવે છોકરો તો એને જે કરવાનું એ રીતે જ કરે છે, આપણું કાંઈ માનતો નથી, પણ આપણે આપણી માન્યતાનું પોષણ આવું ગુસ્સો કરીને કરીએ છીએ, સમજાય છે? હવે આપણા જીવનમાં કોઈ પણ એવું એક્ઝામ્પલ લઈ લો જેના ઉપર તમને અંદરથી બહુ લાગણી હોય, બહુ ગમતું હોય, અથવા બહુ જ ન ગમતું હોય, એવું કોઈ પણ એક્ઝામ્પલ લઈ લો, અને એની પાછળની માન્યતા શું છે તમે તમારી જાતે ઇવેલ્યુએટ કરો. સપોઝ મેં નવી BMW કાર લીધી, રાઈટ? તો માન્યતા શું છે? માન્યતા નંબર વન, BMW ઇઝ ધ બેસ્ટ કાર, એ એક માન્યતા છે. સેકન્ડ માન્યતા શું છે? કે આ મેં લીધી અને હવે એમાં બેસીને મને બહુ જ આનંદ થશે, રાઈટ? અને થર્ડ માન્યતા શું છે? કે હવે આને કંઈ થવું ન જોઈએ ક્યારે પણ, આ હંમેશા આવીને આવી રહેવી જોઈએ. બરાબર, પણ હવે કોઈ પણ બીજી વસ્તુ પૂતગલ છે ને, એ તો એનું પરિણમન એની રીતે થાય છે, આપણા હાથની તો વાત નથી. તો એને કારણે એમાં જે પણ ચેન્જીસ થાય છે એ આપણને ઇવેન્ચ્યુઅલી દુઃખ આપે છે. માન્યતા, રાગ, ઈચ્છા એટલે કે ચારિત્ર, માન્યતા એટલે કે શ્રદ્ધા, બરાબર, અને આ દુઃખ, આ પ્રોસેસમાં વસ્તુ ફ્લો થાય છે. આટલું ક્લિયર છે? હવે સપોઝ આપણે આપણી માન્યતા ચેન્જ કરી નાખીએ અને વસ્તુ જેવી છે એવી માન્યતા કરી દઈએ કે ભાઈ હું તો જીવ છું, મારું કામ તો જાણવા દેખવાનું છે, બરાબર, કોઈ વસ્તુ મારા પ્રમાણે ચેન્જ થવાની જ નથી. તો હવે ઓલો છોકરો ભણશે કે નહીં ભણશે એ તો એના નસીબ પર છે, અથવા કાર બરાબર રહેશે કે નહીં રહેશે એ મારા નસીબ ઉપર છે, બરાબર. અને એના પછી કંઈ પણ થાય, જો ગાડીનો એક્સિડન્ટ બી થાય, તો એટલું દુઃખ નથી થતું કે જેટલું પહેલાં થતું હતું, કેમ કે ઓલરેડી આપણે એનાથી ડિટેચ થઈ ગયા છે કે નહીં, સમજાય છે? જેટલો અચ્છા એવરીબડી અગ્રી કે જેટલું જેટલું આપણું અટેચમેન્ટ છે કોઈ વસ્તુ પર એટલું એટલું વધારે દુઃખ થાય છે, બરાબર. તો આ અરિયન ભગવાન કેવા છે કે એમને હવે ખાલી પોતાના આત્મા પ્રત્યે જ અટેચમેન્ટ છે, બીજી કોઈ વસ્તુ પ્રત્યે એમને અટેચમેન્ટ નથી. એટલે જ ઓલી ગાથામાં શું કીધું કે આ પર દ્રવ્યથી ભિન્ન પોતાના આત્મામાં રુચિ હોવી, અથવા તો એમાં જ આપણી માન્યતા લાગણી હોવી, એનું નામ સમ્યક દર્શન છે. કેટલું ઈઝી છે ને કરવું, સમ્યક દર્શન પ્રાપ્ત કરવું કેટલું ઈઝી છે. કે આ બધા પરદ્રવ્ય છે એ પુદ્ગલ છે, મારાથી અલગ છે, હું જીવ અલગ છું, એવી ભેદ જ્ઞાન કરવું, એવું આપણા જ્ઞાનમાં જ ભેદ પાડી દેવો, એને કહેવાય સમ્યક દર્શનનો રસ્તો, બરાબર. ઓકે, હવે જેને આવું સમ્યક દર્શન થયું એને હવે જ્ઞાન કેવું થાય છે કે બસ હું આત્મા છું ને આ બાકી બધું અલગ છે, એટલું ક્લિયર, ક્રિસ્ટલ ક્લિયર એને ભેદ વિજ્ઞાન છે, એવું જ્ઞાન થવું સમ્યક જ્ઞાન છે. અને હવે એને પોતાના આત્મામાં જ લાગણી હોવી, રુચિ હોવી, એમાં જ એ સ્થિર થઈ જવું, એનું નામ સમ્યક ચારિત્ર છે. આ સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર શું પ્રાણી છે એ સમજાય છે, આ વસ્તુ શું છે એ સમજાય છે. હવે થાય છે કે નથી થતું એ સેકન્ડ લેવલની વાત છે, થશે ધીરે ધીરે. એનો રસ્તો તો પહેલા જાણીએ કે શું રસ્તો છે તો થશે ને, બરાબર. આટલું ક્લિયર છે તો આગળ વધીએ, થર્ડ ગાથા પર જઈએ. આજનો ટોપિક અહીંયાથી શરૂ થાય છે, હજી સુધી આપણે જૈન ધર્મનો રસ્તો છે ને બહુ જ સિમ્પલ છે અને એટલું લોજિકલ છે કે એમાં કાંઈ આર્ટિફિશિયલ એમ ફોર્સ ફિટેડ નથી કે ના બસ તમે તો ભક્તિ કરતા રહ્યો અને તમારું કલ્યાણ થઈ જશે, એવું નહીં. આપણી જે રોંગ માન્યતા છે, જ્યાં આપણી લાઈફમાં મિસ્ટેક થાય છે, એને સુધારો તો તમારું કામ બરાબર થાય, બરાબર. હવે મને કહો, આજે આત્મા નામની વસ્તુ કોણ નથી માનતું? આજે હિન્દુ ધર્મના લોકો પણ માને તો છે ને આત્મા છે. આપણે બધા ભૂતના પિક્ચર જોઈએ છે કે નહીં? હા, બધા પિક્ચરમાં આવે છે કે નહીં કે ઓલો ફલાણો પર્સન મરી ગયું તો હવે એની આત્મા ભટકે છે અને બધાને પરેશાન કરે છે. તો આત્મા માને તો બધા છે, આત્માને કઈ રીતે માને છે એમાં ગડબડ છે. પણ બધા આત્મા માને છે એટલે બધા એમ પણ માને છે કે હું પોતે આત્મા છું, હવે હું મરી ગયો એટલે મારી આત્મા ભમે છે, આ શરીરનું હવે કંઈ કામ નથી, એટલું બી બધા માને છે, બરાબર. એટલે આત્માને શરીરનો ભેદ પણ બધા માને છે. પ્રોબ્લેમ ક્યાં છે કે હવે આત્મા જે માની છે એનું કરવું શું, એને કયા ફોર્મમાં એને પ્યોર માનવી, એ ક્લેરિટી નથી. તો એ ક્લેરિટી આપણને શાસ્ત્ર આપે છે, સમજાય છે. હવે જો આપણે આપણી આત્માને એવી શુદ્ધ આત્મા માનીએ જેવા ભગવાનનો છે, તો એવા બધા વિચિત્ર વિચારો તો આપણને આવે જ નહીં. પણ હવે આપણને આ જે બધા સાંસારિક દુઃખો છે એનાથી પણ આખો ભેદ પડી જાય અને જાણે કોઈક જીવ અહીંયા છે અને બાકી બધો ઝઘડો બાજુના ઘરમાં થાય છે, આ શરીરમાં બધો ઝઘડો થાય છે, એમ એને પરાયું કરી દે છે, સમજાય છે. અને જીવ પોતે અંદર આત્મામાં સુખી રહે છે. સમ્યક દ્રષ્ટિ જીવ નરકમાં હોય તો દુઃખી થાય કે નહીં? કેમ દુઃખી નથી થતો? કેમ કે જે પણ દુઃખ, જે પણ શારીરિક દુઃખો છે, એણે તો એ જીવને શરીરની કેટેગરીમાં નાખી દીધા છે અને પોતે સુખ જાણે છે કે હા બસ આજે બધું છે, મને જ્ઞાન થાય છે, પણ દેટ્સ ઓકે, મારું કામ તો આમે જાણવાનું છે, તો ધેર ઇઝ નો પ્રોબ્લેમ, એમ કરીને આગળ વધી જાય છે, સમજાય છે. ચાલો આપણે આગળ વધીએ. આપણે હવે થર્ડ ગાથામાં આવ્યા છે. થર્ડ ગાથામાં શું વાત કરે છે હવે, કે આગળ પહેલા નિશ્ચય સમ્યક દર્શનની વાત કરી દીધી, નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની, હવે વ્યવહાર સમ્યક્તો અથવા વ્યવહાર સમ્યક દર્શન ની વાત કરે છે. શું વાત કરી આપણે આ કે નિશ્ચય ને વ્યવહાર માં ફરક શું છે? હા, જેવી વસ્તુ છે એવું એક્ઝેક્ટ વર્ણન કરવું એ તો નિશ્ચય છે. હવે એ જે નિશ્ચય ને જે ફોલો કરે છે એનું વ્યવહારમાં આવું, વ્યવહારમાં એટલે કે બહારમાં આવું દેખાય છે. હવે સપોઝ આ ભાઈ છે, એ ભાઈ પોતાને અંદરથી આત્મા માનતા હોય અને અંદરથી આત્મા જાણતા બી હોય તો આપણને ખબર કેવી રીતે પડે? એ તો અહીંયા બેઠા છે ને, આ ભાઈ એ બેઠા છે. આ ભાઈ નથી આત્મા માનતા ને આ ભાઈ આત્મા માને છે, સમજાય છે? તો બહારથી તો ખબર ન પડે કે નહીં, અંદરની માન્યતા તો અંદર છે કે નહીં, પણ બહારથી આવા આવા સિમ્પટમ્સ દેખાય છે એની વાત અહીંયા ચાલે છે. જેવી રીતના ડોક્ટર પણ કોઈને તપાસે તો દુઃખ તો અંદર છે, પેટમાં છે, પણ એને બહારથી આવા આવા સિમ્પટમ્સ દેખાય છે, એનાથી ઓલા રૂટ કોઝ ઉપર જાય છે. એવી જ રીતે અહીંયા વ્યવહારમાં જે સમ્યક દ્રષ્ટિ જીવ હોય એને આવા આવા સિમ્પટમ્સ દેખાય છે એની વાત હવે કરે છે, સમજાય છે? તો જે સમ્યક દ્રષ્ટિ જીવ છે એને વ્યવહારમાં સૌથી પહેલું શું થાય છે? તો સાત તત્વની સાચી શ્રદ્ધા એને થાય છે. તો એ સાત તત્વ શું છે ફરીથી આપણને કહે છે, આપણે જોઈ જ લીધું છે સેકન્ડ ડાળમાં, એક ફરીથી વાંચી જોઈએ. જો જીવ અજીવ તત્વરૂ આશ્રવ બંધરૂ સંવર્જાનો, કયા કયા નામ આવ્યા સાત તત્વોમાંથી? જીવ અજીવ આશ્રવ બંધ અને સંવર. આગળ નિર્જર મોક્ષ કહે જીન તિનકો જ્યાં કા ત્યાં સરદાનો. બીજા કયા આવ્યા નામ? નિર્જરા અને મોક્ષ. તો સાત તત્વના નામ કયા થયા? જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિર્જરા ને મોક્ષ. હવે એના વિશે શું કહે છે કે એ કહે જીન તિનકો, જીન એટલે કે જીનેન્દ્ર ભગવાન, જીનેન્દ્ર ભગવાને આ સાત તત્વ જેવા કયા છે તેવા, તેવા શું? જ્યાં કા ત્યાં સરદાનો, જેવા છે એવો શ્રદ્ધાન કરો એટલે કે એવી માન્યતા કરો. પછી આગળ આવી માન્યતા કરવાથી શું થાય છે? હે સોઈ સમકિત વ્યવહારી, આવી સાત તત્વની માન્યતા કરવું એનું જ નામ છે સમકિત વ્યવહારી, વ્યવહાર સમ્યક્ત્વ. અબ ઇન રૂપ બખાનો, હવે એનું રૂપ હવે બખાન એટલે કે વર્ણન કરે છે. પછી આપણને શું કહે છે કે તિનકો સુન સામાન્ય વિશેષે દ્રઢ પ્રતીત ઉર આનો, આ સાત તત્વને સામાન્ય અને વિશેષ રૂપે સાંભળીને એની દ્રઢ શ્રદ્ધા પોતાના ઉર ઉર એટલે કે હૃદયમાં લાવો, સમજાય છે? આ સાત તત્વ જેવા જીનેન્દ્ર ભગવાને કહ્યા છે એની એવી જ શ્રદ્ધા કરવી એનું નામ વ્યવહાર સમ્યક્ત્વ છે. અને એને જેવી છે એવી રીતે સામાન્ય વિશેષે વર્ણન કરીને તમે પોતામાં દ્રઢ પ્રતીતિ લાવો. હવે મારે એક ક્વેશ્ચન પૂછવો છે, બરાબર? આપણે સેકન્ડ ડાળમાં તો એમ જોયું કે સાત તત્વની ભૂલને કારણે જીવને સમ્યક દર્શન થતું નથી, કરેક્ટ? બરાબર. અને અહીંયા શું કીધું કે સાત તત્વની શ્રદ્ધા કરવી એ તો વ્યવહાર સમ્યક્ત્વ છે. અને વ્યવહાર સમ્યક્ત્વનો મતલબ શું? કે જેવું છે એવું નહીં પણ એની સાથેની વસ્તુઓ. ક્વેશ્ચન સમજાયો? કે પહેલા એમ કીધું કે સાત તત્વની ભૂલને કારણે જીવને સમ્યક્ત્વ નથી થતું, અને હવે એમ કહે છે કે સાત તત્વની સાચી માન્યતા એ એક્ચ્યુઅલ વસ્તુ તો નથી, નિશ્ચય સમ્યક દર્શન નથી, પણ વ્યવહાર સમ્યક દર્શન છે. તો આનું શું કારણ? બોલો પ્લીઝ. બરાબર. કરેક્ટ. હા, તો એ હોલિસ્ટિક શું છે જે આપણે હમણાં સેકન્ડ ડાલમાં, અરે સેકન્ડ ગાથામાં જોઈને, હમણાં સેકન્ડ ગાથામાં આપણે જોઈને આવ્યા ઈ કે આત્મા જેવો છે એવું શ્રદ્ધાન કરવું, એવું જ જાણવું અને એમાં લીન થવું, બરાબર? વેરી ગુડ. કે એ આ સાત તત્વની શ્રદ્ધા શું છે? જો અચ્છા આઈ વોન્ટ ટુ ડ્રો યોર અટેન્શન પહેલા અહીંયા ડાયરેક્ટલી હા ડાયરેક્ટલી ભાવાર્થ પેજ નંબર 60 એમાં સેકન્ડ બુલેટ પોઈન્ટ ભાવાર્થ પેજ નંબર 60 એમાં સેકન્ડ પોઈન્ટ શું કહે છે સેકન્ડ પોઈન્ટમાં કે તત્વાર્થ સૂત્રમાં તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ કહ્યું છે એટલે શું તત્વાર્થ સૂત્ર નામનો એક ગ્રંથ છે આચાર્ય ઉમા સ્વામીએ લખ્યો છે 2000 વર્ષ પહેલા એમાં શું કહ્યું છે કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ સાચા તત્વની શ્રદ્ધા કરવી એ જ સમ્યક દર્શન છે તે તો નિશ્ચય સમ્યક દર્શન છે બરાબર એ સાત તત્વની શ્રદ્ધા એ તો નિશ્ચય સમ્યક દર્શન છે બીજા પણ રેફરન્સીસ આપ્યા છે હવે અહીં સાત તત્વની શ્રદ્ધા કહી છે તે ભેદરૂપ છે અથવા તો રાગ સહિત છે તેથી તેને વ્યવહાર સમ્યક દર્શન કહે છે સમજાય છે ઓલી વાત શું કરી કે સાત તત્વની સાચી શ્રદ્ધા કરીને જે મેઇન ક્રક્સનો વિષય હતો કયો હતો જે હમણાં આપણે સેકન્ડ ગાથામાં જોયું કે પોતાના આત્માને જાણો એને જ શુદ્ધ માનો અને એમાં ઠરી જાઓ એ સાત તત્વની શ્રદ્ધા કરીને ત્યાં સુધી પહોંચ્યા એટલે એને નિશ્ચય સમ્યક દર્શનનું કારણ કીધું હતું અને હવે અહીંયા વ્યવહાર સમ્યક દર્શનના કારણમાં શું કહે છે કે એક એક તત્વનું શું સ્વરૂપ છે એને ભેદ પાડીને સમજાવે છે સમજાય છે આપકો ક્લિયર હુઆ હા સમજાય છે ફરીથી જે ઓલું સાત તત્વ છે એ ખાલી સાત તત્વને નથી સમજવા પણ ત્યાંથી એક ક્રક્સનો મેસેજ શું છે કે પોતાના આત્માને જાણો એની જ માન્યતા કરો અને એમાં લીન થઈ જાઓ એટલે એને સમ્યક દર્શનનું કારણ કીધું છે નિશ્ચય સમ્યક દર્શનનું કારણ હવે જે વર્ણન કરે છે આગળની ગાથાઓમાં એમાં એક એક તત્વનું ઇન્ડિવિજ્યુઅલ સ્વરૂપ શું છે એ બતાવશે એટલે એવું સાચું માનવું એને વ્યવહાર સમ્યક દર્શન કહે છે ક્લિયર ઓકે જો આપણે ભાવાર્થ જોઈએ આ ગાથાનો પેજ 60 બુલેટ 1 હા નિશ્ચય સમ્યક દર્શન હોય હવે જે જીવ પોતાના આત્માને જ આત્મા માનતો હોય પોતાના આત્માને જ હું આ છું એમ કરીને જાણતો હોય અને એમાં જ લીન થતો હોય એને ઓટોમેટિકલી બહારમાં કેવી માન્યતાઓ હોય તો આવી હોય કે જે નિશ્ચય સમ્યક દર્શન હોય તેની સાથે વ્યવહાર સમ્યક દર્શન કેવું હોય તેનું અહીં વર્ણન કરે છે એટલે જેને નિશ્ચય સમ્યક દર્શન હોય એ જીવને કેવો માનતો હોય કે હમણાં આવશે આગળની ગાથાઓમાં એવો માનતો હોય એ આશ્રવને કેવું માનતો હોય તો આગળની ગાથાઓમાં આવશે એવું માનતો હોય છે તો જે નિશ્ચયમાં પોતાના આત્માને આત્મા જાણે છે તો એ વ્યવહારમાં આશ્રવને આમ જાણે છે મોક્ષને આમ જાણે છે એમ એક એક ભેદ કરીને સમજાવ્યો ને એટલે એને વ્યવહાર કહેવાય છે સમજાય છે એ એક એક ભેદ કરીને જાણવાથી એકચ્યુઅલી સમ્યક દર્શન પ્રગટ નથી થતું એકચ્યુઅલી તો આત્માને જાણવાથી સમ્યક દર્શન પ્રગટ થાય છે પણ જે આત્માને જાણે છે એને ઓટોમેટિકલી બહારમાં આ વિષયોમાં આવું જાણવું હોય છે એટલે આને પણ વ્યવહારથી સમ્યક દર્શન કહેવાય છે વ્યવહારથી સમ્યક દર્શન કહેવાય છે એનો શું મતલબ કે ખાલી ઉપચારથી ખાલી કહેવા પૂરતું એને સમ્યક દર્શનનું કારણ કહેવાય છે સમજાય છે એકચ્યુઅલી કારણ નથી પણ ખાલી કહેવા પૂરતું કેમ કે દરેક સમ્યક દ્રષ્ટિને આવું હોય છે ક્લિયર જો આગળ જેને સમ્યક જેને નિશ્ચય સમ્યક દર્શન ન હોય તેને વ્યવહાર સમ્યક દર્શન પણ હોઈ શકે નહીં નિશ્ચય સમ્યક દર્શન નિશ્ચય શ્રદ્ધા સહિત સાત તત્વની વિકલ્પ એટલે કે રાગ સહિતની શ્રદ્ધાને વ્યવહાર સમ્યક દર્શન કહેવાય છે વિકલ્પ એટલે કે ભેદ પાડીને સમજવું આટલું સમજાયું આપણે સેકન્ડ પોઈન્ટ તો વાંચી લીધો આગળ વાંચીએ સેકન્ડ પોઈન્ટમાં જે ઉપરની ફર્સ્ટ લાઈન પછી નિશ્ચય મોક્ષ માર્ગમાં કેવું નિમિત્ત હોય છે તે બતાવવા અહીં ત્રીજી ગાથા કહી છે પણ તેનો અર્થ એવો નથી કે નિશ્ચય સમ્યક વિના પણ વ્યવહાર સંકિત હોઈ શકે આ નિશ્ચય વિના વ્યવહાર હોવો એ તો આપણે સેકન્ડ ફર્સ્ટ ગાથામાં બહુ ડિટેલમાં જોઈ લીધું છે આપણે એક મહિના પહેલા મળ્યા હતા ત્યારે. કહેવાનો પોઈન્ટ શું છે કે જ્યાં સુધી જીવ પોતાના આત્માને જ આત્મા તરીકે ન જાણે તો ત્યાર સુધી બહારમાં જો મોક્ષને આવું માને છે, આશ્રમને આવું માને છે, એમ કરવાથી વ્યવહાર પહેલા થઈ ગયો અને નિશ્ચય હવે પછી થશે એમ એક પછી બીજું કહેવાતું નથી. જેને જેને નિશ્ચયમાં આત્માની જેવી માન્યતા હોય એવી જ થાય, પછી ઓલાને વ્યવહાર કહેવાય છે. સમજાય છે? સમજાય છે? આગળ વધીએ. બરાબર, આ એક ખાલી સાત તત્વોની એક ઇન્ટ્રોડક્ટરી ગાથા હતી. હવે આપણે આગળ એમાં જીવ તત્વોના ભેદ, એમાં પણ બહિરાત્મા અંતરાત્મા એની વાત કરે છે. આ સમજાય છે? આપણે ક્યાં આવ્યા? આપણે પહેલા સમ્યક દર્શન જોયું, બરાબર, એના બે ભેદ કીધા, એક નિશ્ચય એક વ્યવહાર. એ વ્યવહારમાં સાત તત્વોની વાત કરી. હવે સાત તત્વમાં પહેલું જીવની વાત કરે છે. કયા ઓર્ડરમાં ફ્લો થાય છે એ સમજાય છે? ઓકે, તો હવે વ્યવહાર સમ્યક દર્શનમાં સૌથી પહેલું તત્વ છે જીવ. હવે જીવ જેવો છે એને એવું માનવું, એને કહેવાય વ્યવહારમાં જીવ તત્વની સાચી શ્રદ્ધા હોવી. બરાબર, તો જીવ કેવો છે? આપણે ક્યાં જોયું હતું જીવ કેવો છે? સેકન્ડ ઢાલમાં ક્યાંક જોયું હતું? હા, એની પણ પહેલા. હા, વેરી ગુડ. ત્યાં જીવ તત્વનું સાચું સ્વરૂપ શું છે એ કીધું હતું. કેવું છે? કે ચેતન કો હે ઉપયોગ રૂપ. કે આપણો આત્મા તો છે ઉપયોગ રૂપ છે. ઉપયોગ એટલે શું? કે આ જ્ઞાનનો પ્રગટ વ્યાપાર ચાલે છે કે નહીં? આ એક એક શબ્દ, ત્યાં પણ કંઈક અવાજ થાય છે, અહીંયા કંઈક બોલાય છે, આ હવા વહે છે, બરાબર, આટલો ઉજાસ છે, આ એક એક વસ્તુનું આપણને જ્ઞાન થાય છે કે નહીં? અને દરેક સમયે થાય છે કે નહીં? સપોઝ અહીંયા તડકો જરાક આવી જાય તો તરત છાયડામાંથી તડકો થયો તરત જણાય છે કે નહીં? તો એ તરત આ જે બધા જ્ઞાન દરેક સમયે થાય છે કે નહીં આપણને, એનું નામ છે ઉપયોગ. જ્ઞાન અને દર્શનનો પ્રગટ વ્યાપાર એને કહેવાય ઉપયોગ. તો આત્માનું સ્વરૂપ કેવું છે? કે આ ઉપયોગ સ્વરૂપ છે. બીજું કેવું છે? ચૈતન્યથી ભરેલું છે. ત્રીજું કેવું છે? અનુપ છે, કોઈ ઉપમા રહિત છે. અને હજી એક કેવું છે? કે અમૂર્તિક છે, કોઈ દેખાય એવો નથી, અદ્રશ્ય વસ્તુ છે. બરાબર, અરૂપી છે. જીવનું સાચું સ્વરૂપ તો આવું છે. હવે જ્યારે હું જીવ આવો છું એવું માનીએ તો જીવ તત્વની સાચી શ્રદ્ધા કહેવાય. સમજાય છે? હવે ઈ જીવ, આ પોતે જીવ, મારા જેવા બીજા બી ઘણા બધા જીવો છે કે નહીં? છે ને? તો બધા અલગ અલગ જીવો કઈ કઈ ભૂમિકાઓમાં હોય છે એ સમજાવવા માટે અહીંયા જીવના ત્રણ ભેદ સમજાવશે. બરાબર, એ આપણે જોઈએ. જો ગાથા વાંચીએ છે કે જીવના ભેદ, બહિરાત્મા અને ઉત્તમ અંતરાત્માનું સ્વરૂપ. એમાં ગાથા કે બહિરાતમ અંતરાતમ પરમાતમ, એમ જીવ ત્રિધા છે. ત્રિધા એટલે કે ત્રણ પ્રકારે છે. બરાબર, હવે બહિરાતમ કેવો છે? કે દેહ જીવ કો એક ગિને બહિરાતમ તત્વ મુદા હે. કેટલું ક્રિસ્ટલ ક્લિયર છે ને? કે શરીર અને આત્માને જે એક માને છે એ બહિરાતમ છે. અને કેવો છે? તત્વ મુધા, એટલે તત્વમાં બેવકૂફ છે, સાચા તત્વનો, સાચા તત્વથી અજાણ છે, એટલે કે મિથ્યા દ્રષ્ટિ. સમજાય છે? જે શરીરને આપણે આત્મા માનીએ છીએ એવા જ જીવોને મિથ્યા દ્રષ્ટિ અથવા તો અજ્ઞાની કહેવાય છે. હવે સેકન્ડ, હવે અંતરાત્માની વાત કરે છે. ફરીથી અંતરાત્મા કોણ છે? અંતરાત્મા ઇઝ અ ઇન બિટવીન લેવલ ને. એક પરમાત્મા છે, બહિરાત્મા છે, અને વચમાના અંતરાત્મા છે. એ વચમાના અંતરાત્મામાં ત્રણ ભેદ આપણે કહી રાખ્યા. મિત્રો, જીવ, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. હવે આમાં પાછા ત્રણ ભેદ કર્યા છે, ઉત્તમ મધ્યમ અને જગન, બરાબર છે? તો બૈરાતમ તો કેવા છે કે જે દેહ અને શરીરને એક જાણે છે. હવે ઉત્તમ અંતરાત્માની વાત કરે છે કે પહેલા તો એમ કે છે ઉત્તમ મધ્યમ જગન ત્રિવિધ કે અંતરાત્મ જ્ઞાની, બરાબર. અંતરાત્મ જ્ઞાની કેવા છે? ઉત્તમ મધ્યમ ને જગન્ય ત્રિવિધના છે. એમાં પણ દ્વિવિધ સંગ બિન શુદ્ધ ઉપયોગી મુનિ ઉત્તમ નિજ ધ્યાની. હવે અહીંયા જો દ્વિવિધ, દ્વિવિધ એટલે શું? દ્વિવિધ એટલે બે પ્રકારના, બે વિધિથી, બે વિધિથી સંગ વિના, સંગ બિન. તો કયા બે સંગ રહિત છે? કયા બે સંગ રહિત છે ઉત્તમ અંતરાત્મા? પરિગ્રહના, વેરી ગુડ. કે પરિગ્રહના, પરિગ્રહ એટલે શું? પરિગ્રહ બાય ડેફિનેશન, પરિ એટલે બધી બાજુથી અને ગ્રહણ કરવું, ચારે તરફથી ગ્રહણ કરવું, જે આપણને આપણા આત્મામાં એક બધો સંગ્રહ કરવાની એક આદત છે કે નહીં, એને પરિગ્રહ કહેવાય છે. તો એ પરિગ્રહ બે પ્રકારના છે, એક અંતરંગ પરિગ્રહ અને એક બહિરંગ પરિગ્રહ. બહિરંગ એટલે તો શું? કે આ ઘર છે, મકાન છે, ગાડી છે, પૈસા છે, નોકર નોકરાણી છે, જમીન છે, કપડાં છે, વાસણો છે, આ બધું બહિરંગ પરિગ્રહ છે. આપણે વ્યવહારીજનોએ આ બધાનો સંગ્રહ કરી રાખ્યો છે ને, એટલે એને બહિરંગ પરિગ્રહ કહેવાય છે. અંતરંગ પરિગ્રહ શું છે? પોતાના આત્મામાં રહેલા વિકારી ભાવોનો મે સંગ્રહ કરી રાખ્યો છે, કે જેવી રીતના મારું મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભના પરિણામો, એના સિવાય બીજા ન કશાયો, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા અને ત્રણ પ્રકારના વેદ. તો આ બે પરિગ્રહોથી રહિત એવા શુદ્ધ ઉપયોગી મુનિ. હવે શુદ્ધ ઉપયોગી એટલે શું? હા, વેરી ગુડ. એવા મુનિરાજ કે જે હંમેશા પોતાના આત્મામાં લીન છે, એક સેકન્ડ પણ બહાર નથી આવતા, એવા મુનિરાજ ઉત્તમ અંતરાત્મા છે. અને કેવા છે? નિજ ધ્યાની છે, પોતાના આત્માના ધ્યાનમાં મગ્ન છે. સમજાય છે? ચલો આપણે એનો ભાવાર્થ વાંચીએ છે. જે જોઈ લીધું એ જ છે, બહુ સિમ્પલ છે. જો જીવ એટલે કે આત્મા ત્રણ પ્રકારના છે, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. તેમાં શરીર અને આત્માને એક માને તેને બહિરાત્મા કહે છે, તેને અવિવેકી અથવા મિથ્યા દ્રષ્ટિ પણ કહે છે, બરાબર. અને જે શરીર અને આત્માને પોતાના ભેદ જ્ઞાનથી જુદા જુદા માને છે તેને અંતરાત્મા અર્થાત સમ્યક દ્રષ્ટિ કહે છે, બરાબર છે. કે જે આત્મા પોતાના આત્માને જાણીને હવે શરીરને આત્માનો ભેદ સમજી ગયા છે તો એને અંતરાત્મા કહે છે. એ અંતરાત્મા ત્રણ પ્રકારના છે, ઉત્તમ, મધ્યમ અને જગન્ય. તેમાં પણ અંતરંગ અને બહિરંગ એ બંને પ્રકારના પરિગ્રહથી રહિત 7માંથી 12માં ગુણસ્થાનમાં વર્તતા શુદ્ધ ઉપયોગી અને આત્મધ્યાની દિગંબર મુનિ ઉત્તમ અંતરાત્મા છે. આ ગુણસ્થાન કેટલાને ખબર નથી? કોને કોને આ ગુણસ્થાન વિશે કાંઈ જ ખબર નથી? હાથ ઊંચો કરો. બહુ સરસ. જો આ ગુણસ્થાન શું છે? આ આપણે જીવ છે કે નહીં? તો આ જીવમાં બહુ બધા ભેદ પ્રભેદ દેખાય છે. કોઈ તો આપણા જેવા સંસારી જીવો છે જે ચાર ગતિમાં ભ્રમણ કરે છે, અને કોઈ તો ભગવાન થઈ ગયા છે, ભગવાનના પદમાં પહોંચી ગયા છે. અને વચમાં બી ઘણા બધા ભેદ પ્રભેદ છે, કે કોઈ તો હજી મુનિરાજ છે, એની નીચે કોઈ સમ્યક દ્રષ્ટિ શ્રાવક છે, કોઈ અમુક વ્રતિ શ્રાવકો છે. સમજાય છે? તો આત્માના શુદ્ધતાની તારતમ્યતા એને કહેવાય ગુણસ્થાન. ગુણસ્થાન, ગુણોનું સ્થાન, બરાબર. જીવના, હા, જીવના, ફરીથી પ્યોર ડેફિનેશન, જીવના મોહ અને યોગના પરિણામોની તારતમ્યતાને ગુણસ્થાન કહે છે. મોહ અને યોગ આ જે બે ગુણો છે એના એની તારતમ્યતા, તારતમ્યતા, તારતમ્યતા એટલે વિવિધતા, ઇંગ્લિશમાં ગ્રેડેશન, રાઈટ. જીવના બે ગુણ છે, એક મોહ, એ ગુણ નહીં એટલે કે વિભાવ છે, એક મોહ અને એક યોગ. આ મોહ અને યોગમાં જે વેરિએશન્સ જોવામાં આવે છે એને ગુણસ્થાન કહેવાય છે, બરાબર. હવે એમાં જે મિથ્યાદ્રષ્ટિ જીવો છે જે અત્યંત મોહી છે અને તીવ્ર યોગી છે એ તો નીચેના મિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાનમાં છે અને એને બહિરાત્મા કહેવાય છે, બરાબર. હવે જે જીવ શરીરથી તદ્દન ભિન્ન થઈ ગયા છે, પોતાના આત્મામાં હંમેશા સ્થિર થઈ ગયા છે, જેને મોહનું નામ નિશાન નથી અને કાં તો યોગથી પણ રહિત થઈ ગયા છે અથવા તો હવે યોગ તો છે પણ પૂર્ણ વિતરાગીને સર્વજ્ઞ થઈ ગયા છે, એને પરમાત્મા કહેવાય છે, બરાબર. તો બે લેવલ તો આપણે ડિફાઇન કરી નાખ્યા કે એક એકદમ પ્યોર, એક એકદમ ઇમ્પ્યોર, બહિરાત્મા ને પરમાત્મા. હવે એની વચ્ચેના બધા જીવોને અંતરાત્મા કહે છે. તો આ અંતરાત્મા કહેવાય છે બાય ડેફિનેશન, જો હમણાં આપણે ભાવાર્થમાં વાંચીએ એની ડેફિનેશન, કે જે શરીર અને આત્માને પોતાના ભેદ જ્ઞાનથી જુદા જુદા માને છે. એટલે આમણે શરીર અને આત્માને ભિન્ન છે એવું તો માની લીધું છે, બરાબર. બસ આટલું જ રાખીએ, પછી આગળનું તો ઉત્તમ અંતર આત્મા માટે છે, બરાબર. તો જેણે ભેદ જ્ઞાનથી પોતાના શરીર અને આત્માને જુદા માની લીધા છે એટલે કે બહિરાત્મા તો નથી પણ હજી પૂર્ણ રીતે પરમાત્મા પણ થયા નથી, એ બધા અંતરાત્મા છે, બરાબર. હવે અહીંયા શું કહ્યું, આજે આ થોડું ગુણસ્થાન લખીને પણ સમજાવજો તમને ખબર તો પડે. તો એ જે ગુણસ્થાન આપણે કીધું મોહ અને યોગની તારતમ્યતા, એના 14 અલગ અલગ લેવલ છે, 14 લેવલ્સ છે, બરાબર. તો એમાં જે 1-3 લેવલના છે એને બહિરાત્મા કહેવાય છે, બરાબર. 3 પણ આમાં આવી જાય કેમ કે હજી સમ્યક દ્રષ્ટિ નથી. જે 13 અને 14 લેવલના છે એ તો પરમાત્મા કહેવાય છે, બરાબર. અને વચ્ચે એના 4-12 સુધીના અંતરાત્મા કહેવાય છે, બરાબર. હવે અહીંયા શું કીધું છેલ્લી લાઈન, કે તેમાં અંતરંગ અને બહિરંગ બંને પ્રકારના પરિગ્રહથી રહિત 7-12 ગુણસ્થાન વાળા શુદ્ધોપયોગી આત્મધ્યાની દિગંબર મુનિ ઉત્તમ અંતરાત્મા કહે છે. એટલે અહીંયા 7-12 સુધી આવી ગયા, સમજાય છે. હવે આ બાકીના આ આપણા બાકી છે એ આપણે નેક્સ્ટ ક્લાસમાં જોશું, પણ બિફોર વી ડિસ્પર્સ જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન, આ 6 ડાળામાં જે આનું બાયફર્કેશન આપ્યું છે એ એક અપેક્ષાએ છે. બીજી અપેક્ષા એમ પણ આવે છે કે ખાલી આને 12મું જ કીધું છે અથવા ખાલી 11-12મું કીધું છે અને પછી બાકીના અહીંયા નાખશે, એ આપણે પછી જોશું. હવે આપણી પાસે મારા ખ્યાલથી 5-1 મિનિટ છે, કોઈને કાંઈ ક્વેશ્ચન છે આજના ક્લાસમાં અથવા ઇન જનરલ? બહુ સરસ. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા વચ્ચે ડિફરન્સ હજી ક્લિયર નથી થયો. ફરીથી આપણે જીવ છે, બરાબર. 4 ગતિમાં જીવ ભમે છે તો એને કોઈ ને કોઈ શરીર તો હોય છે, બરાબર. હવે ઈ એવા જીવો જે 4 ગતિમાં ભમે છે અને અનાદિકાળથી મિથ્યા દ્રષ્ટિ છે કે નહીં, આપણે જોયું ને અગ્રહિત મિથ્યાત્વ છે, બરાબર. તો એવા અનાદિકાળથી મિથ્યાદ્રષ્ટિ જીવોએ આત્મા અને શરીરને એક જ માની લીધા છે અથવા તો હું આવો છું એમ માની લીધું છે, તો એવી જેની માન્યતા છે એને બહિરાત્મા કહેવાય છે, બરાબર. હવે જે જીવ ત્યાંથી પુરુષાર્થ કરીને આગળ વધે છે અને પોતાના આત્મા અને શરીરનો ભેદ જેમણે જાણી લીધો છે અને હવે પોતાને આત્મા જ માને છે તો એને અંતરાત્મા કહેવાય છે. પણ એ જીવો અંતરાત્મા એવા છે કે હજી પૂર્ણ પરમાત્મા એટલે કે શરીરથી પૂર્ણ ભિન્ન નથી થઈ ગયા, સમજાય છે? અને હવે પરમાત્મા કોને કહેવાય કે જે પોતાના આત્મામાં પૂર્ણ રીતે સ્થિર થઈ ગયા છે. હવે એમને બહારનો કઈ વિકલ્પ જ નથી, બહારનું શરીર હોય કે ન હોય એનાથી એમને કઈ સંબંધ જ નથી, એવા જીવોને પરમાત્મા કહેવાય છે. સમજાય છે? બેઝિકલી જીવ પોતાના સ્વરૂપને કેટલું વધારે ને વધારે જાણતો જાય છે એના ત્રણ ભેદ પાડ્યા છે, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. આ આપણે છ ડાળામાં ક્યાંથી કેવી રીતના આવ્યા એ સમજાય છે કે ભાઈ પહેલા તો જીવ અનાદિનો દુઃખ ભોગવે છે એ સમજાયું, હવે એ શેને કારણે દુઃખ ભોગવે છે એ સમજાયું, હવે એની કઈ સાચી માન્યતા હોવી જોઈએ એ સમજાવે છે. હવે જે એકચ્યુઅલ સાચી માન્યતા હોવી જોઈએ તો એક જ ગાથામાં કહી દીધું, સેકન્ડ ગાથામાં, તો એમાં તો વધારે શું ઇલાબોરેટ કરે ને કે ભાઈ પોતાના આત્માને જાણો એમાં સ્થિર થઈ જાઓ બસ પતી ગયું, કામ તો એટલું જ છે. પણ હવે એ નથી સમજાતું એટલે એનાથી વિશેષ એને ઇલાબોરેટ કરીને વ્યવહાર સમ્યક્તાનો આખું સમજાવે છે, એટલે એનું આપણે શરૂઆત કરી છે. બોલો. જે સમ્યક દ્રષ્ટિ જી હોય ફોર્થ થી લઈને આગળના બધા ગુણસ્થાનોમાં હોય, ફોર્થ થી આગળ બધે સમ્યક દ્રષ્ટિ જ કહેવાય. અચ્છા, સમ્યક દ્રષ્ટિનો મતલબ શું? સમ્યક દર્શન. સમ્યક દર્શન શબ્દ કોણે પહેલી વાર સાંભળ્યો? અચ્છા, બધાને સમ્યક દર્શન શબ્દ તો ખબર, બરાબર. આ દર્શનનો મતલબ શું? અહીંયા એનો મતલબ શ્રદ્ધા છે, પોતાની માન્યતા. સમ્યકનો મતલબ સાચું, અને સમ્યક દર્શનનો મતલબ જીવની માન્યતા સાચી હોવી. કઈ બાબતમાં માન્યતા? પોતાના આત્માના સ્વરૂપ વિશે અને બીજી બધી વસ્તુ વિશે. પોતાનો આત્મા જ હું છું, આ આત્મા જ હું છું એવી માન્યતા કરવી, એનું નામ સમ્યક દર્શન છે. અને જે જીવ સમ્યક દ્રષ્ટિ થાય છે એને પરમાં હવે આ હું નથી એવી માન્યતા આવે છે. આપણે બધા હજી પહેલામાં છે, હજી ચોથામાં નથી. આ ક્લેરિફિકેશન માટે પણ ક્વેશ્ચન પૂછ્યો, બહુ સરસ છે કે આપણે બધા તો જાણીએ છીએ કે નહીં આ આત્મા હું છું, તો આપણે તો સમ્યક દ્રષ્ટિ થઈ ગયા કે નહીં? હજી જાણીએ છે, હજી જેવી માન્યતા હોવી જોઈએ એવી માન્યતા નથી. બધા હવે સિગરેટ પીવા વાળા પણ જાણે છે કે નહીં કે સિગરેટ હાનિકારક છે? જાણે છે, છતાં જ્યાં સુધી છોડતા નથી ત્યાં સુધી એમ નથી કહેવાતું કે એને હવે માન્યતા બેસી ગઈ, સમજાય છે? એવી જ રીતે આપણે જીવ છે એવું જાણીએ છે, આ મારો જીવ છે એમ પણ જાણીએ છે, પણ તોય હજી લાગ્યા તો શરીરની પાછળ જ છે ને, એની પંપાળની પાછળ જ લાગ્યા છે કે નહીં? બીજું ત્રીજું ગુણસ્થાન તો ચોથાથી પડવા વાળા ગુણસ્થાન, જે એકવાર ચોથું થઈ જાય એ ત્યાંથી પડે ને ત્યારે અમુક ઇન બિટવીન સ્ટેજીસ આવે છે, એ થોડા વધારે કોમ્પ્લિકેટેડ છે, એમાં હમણાં નથી. સમજાય છે? બોલો, કોઈને બીજા કઈ ક્વેશ્ચન છે? નહીં તો આપણે નેક્સ્ટ ટાઈમ મળશું, જીનવાણી સ્તુતિ કરીએ. હે જીનવાણી ભારતી તોહી જપો દિન રેન, જો તેરી શરણાગ્રહે તો પાવે સુખ ચેન, જીનવાણી કે જ્ઞાન સે સૂજે લો કાલો, સોવાણી મસ્તક નમો સદા દે તમો. બોલો, જીનવાણી માત નો જય. આપણે આવતા રવિવારે ફરીથી જઈશું.